20 संवत 2501 जेठवद दशम गुरुवार तारीख 3/7/75 ना दिने पूज्य श्री कांजी स्वामी नो श्री प्रवचन सार शास्त्र मा ने तत्व प्रज्ञापन अधिकार नी गाथा 144 ऊपर सुवर्णपुरी मा प्रवचन श्री प्रवचन सार शास्त्र पर ना सरण प्रवचन नंबर 182
नमो नोये सौ हरिहंताणम नमो नोये सौ सिदानम नमो नोये सौ आयरियान नमो नोये सौ उज्जयनम नमो नोये सौ त्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः सुमति स्वागत
સૂક્ષ્મ છે થોડું ધ્યાન રાખે તો સમજાય એવું છે નો દેવું નથી પ્રશ્ન છે ને ત્યાંથી છે પ્રશ્ન આ પ્રમાણે કાળ પ્રદેશ સ્વપ્રદેશ છે કાળને પ્રદેશો છે પ્રદેશ છે એમ કીધું સ્વપ્રદેશ તો તેને એક દ્રવ્યના કારણભૂત લોકાકાશ ફૂલ અસંખ્ય પ્રદેશો કેમ ન માનવા જોઈએ જયારે કાળને પ્રદેશ છે એમ જયારે તમે સિદ્ધ કરો તો પછી અલોકાકા જેટલા પ્રદેશ છે કાળના એમ કેમ ન માનવા સમજાણું કઈ એક દ્રવ્યના કારણ લોકાકાશ તો અસંખ્ય પ્રદેશ કેમ ન માનવા એક જ પ્રદેશ કેમ માનવો લોકના અસંખ્ય પ્રદેશ છે જેટલા પ્રદેશ વાળું કાળદ્રવ્ય માનવું પ્રદેશ વાળું તો તમારે માનવું છે તો પછી આટલું માનવામાં વાંધો શું છે એમ શિષ્યનો પ્રશ્ન છે ઉત્તર એમ હોય તો પર્યાય સમય પ્રસિદ્ધ થતો નથી એક સમયની પર્યાય એ સિદ્ધ અસંખ્ય પ્રદેશમાં જો ગણો તો ત્યાં સુધીની એક સમયની પર્યાય સિદ્ધ થાય એમ પર્યાય સિદ્ધિ થતી નથી જેથી અસંખ્ય પ્રદેશો માનવા યોગ્ય નથી કેમ કે પરમાણુ વળી પ્રદેશ માત્ર દ્રવ્ય સમયે તે કાળ પદાર્થ ઓળંગાતા પરમાણુ વળી એક પ્રદેશ માત્ર કાળા નથી નિકટના બીજા પ્રદેશ માત્ર કારણો સુધી મંદ ગતિનું ગમન કરતા પર્યાય સમય પ્રસિદ્ધ થાય છે શું કીધું એક પરમાણુ એક કારણોના પ્રદેશથી બીજે પ્રદેશે જતા ત્યાં એક સમયની પર્યાયનું માપ એક પ્રદેશમાં એનું માપ આવી જાય છે અસંખ્ય પ્રદેશમાં જાય તો સમયની પ્રદેશ સમયની પર્યાય સાબિત થાય એમ છે નહીં
બરાબર
જો દ્રવ્ય સમય કાળ પદાર્થ લોકાકા જેટલા અસંખ્ય પ્રદેશ વાળો એક દ્રવ્ય હોય તો પણ પરમાણુ વળી તેનો એક પ્રદેશ ઓળંગાતા પર્યાય સમયની સિદ્ધિ થાય અહીં તો પરમાણુ એક સમયે એક પરમ પ્રદેશ બીજે ક્યાં સમયની સિદ્ધ થઈ જાય છે પર્યાયની સિદ્ધ થઈ જાય છે અને એ પર્યાય અસંખ્યમાં જાય તો એક સમયની પર્યાય સિદ્ધિ થાય એમ છે નહીં માટે એક પ્રદેશી છે અસંખ્ય પ્રદેશી છે નહીં
બરાબર
સમજાય છે કાંઈ કારણ કે તેમાં બે દોષ આવે છે એક તો દ્રવના એક દેશની પરિણતિ ને આખા દ્રવની પરિણતિ માનવ પ્રસંગ આવે. શું કીધું? દ્રવ જયારે આખા અસંખ્ય દેશી લોકાકાશ પ્રમાણે છે માનવ, તો એના એક દેશના ભાગમાં એની પર્યાય સિદ્ધિ થાય છે. અને પર્યાય સિદ્ધિ તો ખરેખર આખા દ્રવ પ્રમાણે થવી જોઈએ. અસંખ્ય પ્રદેશમાં થી એક સમયની સિદ્ધિ થવી જોઈએ. એમ થતું એક દેશની વૃત્તિ પરંતુ તે આખા દ્રવની વૃત્તિ માનવામાં વિરોધ આવે છે. શું કીધું? એક પ્રદેશમાં એક સમયની પર્યાય સાબિત થતા એક દેશની વૃત્તિ આખા દ્રવની વૃત્તિ આખા અસંખ્ય પ્રદેશની દ્રવની વૃત્તિ એમ માનવાનો વિરોધ આવે છે. સમજાય છે? કાંઈ દરિયામાં મગરને વાણિયા રોડમાંથી કાઢીને થોડું કેવું માધ્યમ છે. તૈયાર આવે પણ એને માં ખ્યાલ આવવો જોઈએ ને. શું કહે છે કે તમે જયારે કાળને પ્રદેશ માત્ર સિદ્ધ કરો છો તો એને અસંખ્ય પ્રદેશી આખું દ્રવ એમ સિદ્ધ કરવાનો વાંધો ન આવે છે. એમ શિષ્યનો પ્રશ્ન છે. જયારે કાળને એક પ્રદેશ તો અપ્રદેશી તો સિદ્ધ ન કર્યો, પ્રદેશ સિદ્ધ તો કર્યો, તો પછી એને અસંખ્ય પ્રદેશી આખું એક દ્રવ સિદ્ધ કરવાનો વાંધો ન આવે તમારે? એમાં વાંધો આવે છે. કેમ? કે કાળનું દ્રવ જે આખું છે અસંખ્ય દેશનું, એનો એક સમયની પર્યાય એના એક દેશમાં સાક્ષી થઈ જાય છે. એક ભાગમાં એની પર્યાયની સિદ્ધિ થઈ જાય છે. માટી વાંધો આવ્યો? માટી અસંખ્ય દેશી છે નહીં? સમજાણું કાંઈ? એક દેશની વૃત્તિ એટલે એક ભાગની પરિણતિને આખા દ્રવની પરિણતિ માનવાનો વિરોધ આવે છે. સમજાણું કાંઈ? ચૂંટવાય કે છે કે એક પ્રદેશ જે કાળનો એમાં એક એની પર્યાય એક સિદ્ધ થાય છે, તો આખું જે છે દ્રવ એનો એક દેશ ભાગમાં એની પર્યાય સાબિત થઈ જાય છે. એ વિરોધ આવે છે. સમજાણું કાંઈ? ખરી નહીં? જુઓ, એને તમે અસંખ્ય પ્રદેશી દ્રવ માનો તો એ અસંખ્ય પ્રદેશી જે સારું પૂર્ણ દ્રવ એની એક સમયની પર્યાય તો એક દેશના ભાગમાં સાબિત થઈ જાય છે. એક ભાગમાં સાબિત થઈ જાય છે. માટે એ વાત અસંખ્ય પ્રદેશી દ્રવ વિરોધ આવે છે. સમજાણું ખાય? ગીધરભાઈ જયાનું મગર ને બધા કાર્યકર્તા બહાર ના હતા. એક પ્રદેશી થી અપ્રદેશી એમ જાજા પ્રદેશ નહીં એમ કહ્યું છે. એ તો બરાબર પ્રદેશી છે એનો અર્થ જ બે પ્રદેશ બે નથી, બે ત્રણ નથી, પણ પ્રદેશ છે એ પ્રસિદ્ધ ગયું. પ્રદેશ નો હોય તો ઈશ્વરનો થઈ જાય છે. ઉત્પાત હોય ધ્રુવનો પ્રદેશ જો ન હોય તો ઈશ્વરનો થઈ જાય છે. અર્થથી અન્ન અન્ન થાય કે વસ્તુ નથી એમ સી થઈ જાય છે. આચાર્યો એવી સરળ યુક્તિથી વસ્તુને શીખવાય. બે દોષ આવે. અસંખ્ય પ્રદેશી આખા ને એક દ્રવ માનતા બે વિરોધ આવે. એક તો એ વિરોધ કે એના એક દેશ ભાગમાં એની પર્યાય સિદ્ધ થઈ જાય છે, તો સર્વ દેશમાં એ પ્રજાશી થતી નથી, એ વિરોધ આવે છે. સમજાણું કાંઈ રાણીયા બન ને જરી કેવું પડે એવું છે. એમને ધોકા પણ ત્યાં એવું નથી આ દમા એક પ્રદેશ જયારે તમે સિદ્ધ કરો છો તો શિષ્ય કહે છે કે અસંખ પ્રદેશી એક દ્રવ્યને સિદ્ધ કરવાનો વાંધો શું આવે છે. પ્રદેશ તો તમે સિદ્ધ કર્યો કે વાંધો આવે છે. આમને અસંખ પ્રદેશી આખું દ્રવ એના એક દેશમાં ભાગમાં એની પર્યાય થઈ જાય છે. એક દેશની પ્રણતિથી આખા દ્રવની પ્રણતિ માનવાનો વિરોધ આવે છે. આખા એક કાળ પદાર્થનો જે સૂક્ષ્મ વૃત્તિ અંશ તે સમય છે, પરંતુ તેના એક દેશનો વૃત્તિ અંશ તે સમય નથી. જોયું આખા કાળદ્રવ્યનો અંશ વૃત્તિ સમય તે સમય છે. જયારે તેને એમ આખો અસંખ પ્રદેશી દ્રવ્ય કહો તો અસંખ પ્રદેશી આખામાં વૃત્તિ અંશની પર્યાય થતી નથી, એના એક દેશ ભાગમાં પર્યાય થઈ જાય છે. સમજાણું કાંઈ એક વાત બીજી એને કેમ છે કે નહીં કે પરમાણુ વળી એક પ્રદેશ ઓળંગાતા પર્યાયમાંની સિદ્ધિ થાય એમ કહેવામાં આવે તો એમ કહેવામાં આવે તો વાંધો જ નહીં એમ કીધું. તો કે છે ગ્રીક પ્રચયને ઉર્ધ્વ પ્રચય પણ આનો પ્રસંગ આવે છે. જે આમ આમ આદાજી અસંખ પ્રદેશ છે એના ઠેકાણે એક પ્રદેશી એક પર્યાયની સિદ્ધિ, બીજે પ્રદેશી બીજી પર્યાયની, ત્રીજે પ્રદેશ ત્રીજે પ્રદેશ એમ ઉર્ધ્વ પ્રત્યય થઈ જાય છે. એ ત્રીજ પ્રત્યય રહેતો નથી. આ તો ભાઈ વિકરાળ નારાયણમાં ન્યાય છે. હા સંતો એ જંગલમાં રહીને કાળ પદાર્થ સિદ્ધિ સપ્રદેશ એક વાળી છે એને કેવી યુક્તિ સરળ સિદ્ધિ યુક્તિ. એક તો એ સારા દ્રવ્યની પર્યાય એમ હોવી જોઈએ એને ઠેકાણે એના એક દેશ ભાગમાં એની પર્યાય સિદ્ધ થાય છે, માટે તે અસંખ પ્રદેશી દ્રવ્યથી થતું નથી. સમજાણું કાંઈ બીજું તે કીધું કે એક પ્રદેશી પર્યાય સિદ્ધ થાય છે પરમાણુ ગતિનું, તો પછી એ સમય સિદ્ધ થતા બીજે સમય બીજે સમય બીજે પ્રદેશે બીજો સમય સિદ્ધ થાય છે, ત્રીજે સમય ત્રીજો પર્યાય સિદ્ધ થાય છે. આમ સિદ્ધ થતું નથી. સમજાણું કાંઈ ચેતનજી
માનતા
નથી એને માનવાના યુક્તિની સિદ્ધ કરી દીધું. એક પ્રદેશી કાળદ્રવ હોય કેમ કે એક પ્રદેશમાં જ એક સમયની પર્યાય સિદ્ધ થઈ જાય છે, એટલે ત્રીસો આમ જમે એટલે લાંબુ કરવા જાવ તો અહીંયા એક સમય અહીં સિદ્ધ થયો, બીજા સમય બીજે પ્રદેશનો સિદ્ધ થયો, ત્રીજી તો ઉર્ધ્વ પર્યાય થઈ ગયો. ત્રીસનું અસંખ પ્રદેશનું ઈચ્છા પણ ન રહ્યું. સમજાણું કાંઈ સમજાય તો સમજવું છેલ્લી આ કઠણ વાત છે થોડી. હે એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? પણ પ્રદર્શિત થયો, પ્રદર્શિત થયો એમાં ઉત્પાદ એને ધ્રુવ વાળો એક પ્રદેશી દ્રવ્યસિદ્ધ થયું. કેમ કે તેટલામાં તેનો પર્યાય તે છે તેટલામાં તેનું દ્રવ છે. એક સમયમાં પર્યાય જયારે અહીં સિદ્ધ થયો તો સારા દ્રવની પર્યાયની સિદ્ધિ અહીં અહીં દ્રવ એક દેશમાં થઈ જાય છે તો વિરોધ આવે છે. એ સંકુદેશી દ્રવ સ્થિત થતું નથી. એક વાત. બીજી વાત કે જયારે આમ અસંખ્ય પ્રદેશ એમ અદ્રવ માનો તો કા અહીં તો કાળની વ્યાખ્યા છે તો એક સમયનું માપ અહીં આવ્યું, બીજે સમય બીજા પ્રદેશ એક સમયનું માપ એમ આવે, આમ આવે એમ ના આવ્યું. સમજાવું કાંઈ સમજાય છે ને? તો નોજીક થી જ વધારે તમે એલએલબી પૂછવા ભણે છે કે નહીં? વકીલમાં વકીલ ના ભણ્યું છે કે નહીં? ક્યાં વકીલ હતો? ને વકીલ હું સમજાવું. આમાં એક પ્રદેશી દ્રવ છે એ યથાર્થ છે, એમાંથી તું પ્રદેશ છે માટે ઘણા પ્રદેશીને એક દ્રવ માનવું એમ તું કહેતો હો તો એમાં બે વિરોધ આવે છે. આખા દ્રવની પર્યાય એક દેશમાંથી થઈ જાય છે. આખા દ્રવ અસંખ્ય પ્રદેશી દ્રવની જો તું કહે તો એક દેશમાં એની પર્યાય સિદ્ધ થાય છે, એ વિરોધ આવે. અને એક પ્રદેશની એક પર્યાય સિદ્ધ થઈ બીજે પ્રદેશ બીજો પર્યાય સિદ્ધ થાય છે, કાળનો સમય ત્યાં સિદ્ધ થાય છે. આમ અસંખ્ય પ્રદેશ આમ સિદ્ધ થતો નથી. માટે ત્રિયગ પ્રત્યય માનનારને ઉર્ધ્વ પ્રત્યય સિદ્ધ થાય છે. માટે એ ત્રિજ પ્રત્યય છે અસંખ્ય પ્રદેશ ધર્મ નથી. હવે આમ તો કહ્યું પછી શું નિયંગ પ્રત્યયને એટલે કે આમ આના અસંખ્ય પ્રદેશના સમૂહને ઉર્ધ્વ પ્રત્યય પર આનો પ્રસંગ આવે છે. એ આ પ્રમાણે પ્રથમ કાળદ્રવ એક પ્રદેશ વર્તે પછી બીજા પ્રદેશ વર્તે, બીજો સમય છે ને આમ વર્તે તો ઉર્ધ્વ પર્ય થઈ ગયું, આમ પ્રદેશ વર્તે એમ નથી. આમ આમ ત્રીજા પ્રદેશ થઈને એક સમયની પર્યાય વર્તી એમ નથી. અસંખ્ય પ્રદેશમાં વર્તી નહીં સમયની પર્યાય વર્તી એમ નથી. એક પ્રદેશમાં પ્રદેશ પર્યાય વર્તી બીજે સમય બીજો ત્રીજો ત્રીજો એ તો ઉર્ધ્વ પર્ય થઈ ગયો. એ ત્રિગ પ્રચય પણ અસંખ્ય પ્રદેશનો સમૂહ પણ રહ્યો નહીં, પર્યાયનો સમૂહ પણ હોય. આમ સમજાણું કાંઈ આવો તો કોઈ આવ્યું ન હોય. હે ગીધરભાઈ, અને એ પાછું કે છે કે છ દ્રવમાં લોકો જીવ આવી જાય છે, છ દ્રવની સિદ્ધિમાં જીવ આવી જાય છે. પણ એ જીવ પોતે જ્ઞેય પણ છે અને જ્ઞાન પણ છે. હા હા, આવી ચીજનું એની જ્ઞાન પર્યાયમાં એનું જ્ઞાન થાય એવી તાકાત વાળો છે. સમજાણું કાંઈ? એ છ દ્રવ પોતે પણ એમાં આવી ગયું. એ છ દ્રવના પ્રદેશો એની શક્તિઓ ગુણો એની પર્યાયો એ બધું જ્ઞેય છે. એ જ્ઞાનની પર્યાયમાં એ વિચાર કરે તો તેને જ્ઞાન પર્યાયમાં એ બધા જ્ઞેયો જ્ઞાનપણે જણાઈ જાય છે. હા, જેમ કે ભૂતકાળ આમ કાળ આદિ નથી એવું પણ જ્ઞાનની પર્યાયમાં જણાઈ ગયું ને. સમજાણું કાંઈ? એમ એક પ્રદેશી કાળદ્રવ છે એમાં અનંત ગુણ છે અને એની પર્યાય તેટલા જ કાળદ્રવ તેટલા જ ક્ષેત્રમાં એની પર્યાય છે. એવું જ્ઞાનની પર્યાય કાળદ્રવને જાણ્યું એને ક્યાં જાણવું છું કાળદ્રવને? સમજાણું કાંઈ? આ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આવા છ દ્રવ્યોની જે શક્તિઓ ગુણ અને આદિ વિનાનું અને ક્ષેત્ર પણ આદિ રહિત અંત વિનાનું અને એના ગુણો પણ અંત વિના વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલામાં ભલે આમાં આવી જાઓ, પણ એની સંખ્યાની અંત નથી. એવું જ્ઞાનની પર્યાયમાં પોતે પણ જ્ઞેય થાય છે અને જ્ઞાન પર્યાય છે અને જ્ઞાન કરે છે. પરનું જ્ઞેયનું જ્ઞાન કરે છે અને પોતાનું દ્રવગુણનું જ્ઞેયનું જ્ઞાન કરે છે અને વર્તમાન પર્યાયનું જ્ઞેયનું જે જ્ઞાન કરે છે. એ જ્ઞાનની પર્યાય જેની છે તેમાં હોવી, એટલે એ જ્ઞાનની પર્યાયમાં આ બધા જ્ઞેયો જાણનાર જે જ્ઞાનની પર્યાય હતી એ જ્ઞાનની પર્યાય પણ તેના જ્ઞાનની પર્યાયમાં આવી ગઈ. જાણો ઓ દિગંબર સંતોઈ પરમ સચને જાળવી રાખ્યું, જેવું હતું તેવું એમને રાખ્યું અને જાણ્યું. ત્રિયંગ પ્રચયને ઉર્ધ્વ પ્રચયપણાનો એટલે ત્રિછાપ સમૂહને ઉર્ધ્વ સમૂહનો પ્રસંગ આવે છે. એક સમય પછી બીજો સમય હોય ને, એક આદર એક પ્રદેશે વર્તે, પછી બીજા પ્રદેશે વર્તે, પછી અન્ય પ્રદેશ વર્તે, કારણ સમયનું માપ તો તે પ્રદેશમાં આવી જાય છે, એટલે ત્રીજે વર્તે. આમ ત્રિંગ પ્રચય ઉર્ધ્વ પ્રચય બનીને એટલે કે ત્રિછા સમૂહનું સિદ્ધ પણ ન થતા ઉર્ધ્વ સમૂહનું સિદ્ધ બનીને દ્રવ્યને પ્રદેશ માત્ર સ્થાપિત કરે છે. વસ્તુને એક જ પ્રદેશ છે એમ સિદ્ધ કરે. જરી આ તો કસોટીનું છે. અર્થાંત ત્રિંગ પ્રચય તે જ ઉર્ધ્વ પ્રચય છે એમ માનવાનો પ્રસંગ આવતો હોવાથી દ્રવ્ય પ્રદેશ માત્ર સ્થિત થાય છે, માટે ત્રીજ પ્રચયને ઉર્ધ્વ પ્રચય પણ નહીં સ્નારે પ્રથમ કાળદ્રવ્યને પ્રદેશ માત્ર નક્કી કરવું. કેમ કે એક પ્રદેશ માત્રમાં જ તે દ્રવ્યની પર્યાય એટલા એક સમયમાં સ્થિત થઈ, બીજે સમય તે કાળદ્રવ્ય છે ત્યાં 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 એ સમયની પર્યાય સ્થિત થઈ, ત્રીજે કાળે જે પણ એ સમયની એ પર્યાય એક સમય છે પણ આમ લક્ષ જતા આમ બીજો સમય બીજેનું એ કાળદ્રવ્ય બીજે વર્તે તો એક સમય સ્થિત, ત્રીજે વર્તે તો એક સમય, એમ કરતા ઉર્ધ્વ પ્રચય સ્થિત થઈ ગયો. એટલે ઘણા પ્રદેશો ત્રિછા છે એમ ત્યાં સાબિત થયું નહીં. કાળના ઉર્ધ્વ પ્રચય છે નહીં, બધું રૂઢથી ઝીણી વાંચા. જો એ વાત પૂરી થઈ ગયો, એ કડક હતી થોડી કરીને. એક પ્રદેશ વસ્તુમાં ઉત્પાદન એને દ્રુષિત થાય છે, કેમ કે ત્યાં સમયનું માપ લેવું છે ને, અહીંયા ક્યાં ક્ષેત્રનું માપ નું ત્યાં ક્યાં સમયનું માપ જે પર્યાય તો એક જ પ્રદેશમાં ત્યાં સ્થિત થઈ જાય છે ઉત્પાદન રહે એક સમયમાં, અને તેનો આધાર ધ્રુવ એક પ્રદેશથી ત્યાં સ્થિત થઈ જાય છે. હે માપ આવી ગયું ત્યાં, ત્યાં માપ જેટલામાં છે પર્યાય જેટલા ક્ષેત્રમાં તેટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે. હવે એને જો અસંખ પ્રદેશી દ્રવ્ય માનો તો તેના એક દેશ ભાગમાં એનો પર્યાય સાબિત થતા સર્વદેશમાં સ્થિત થયું જોઈએ, એ વાત દરરોજ પામી ગયો. સમજાણું કાંઈ, સર્વદેશમાં એ પર્યાય સ્થિત થવી જોઈએ. જો અસંખ પ્રદેશી ત્રીજ એને માનો તો એના એક ભાગમાં એની પર્યાય સ્થિત થઈ ગઈ, માટે સર્વ અસંકુલિતનો વિરોધ આવે છે. બીજું, એક સમય એક કાળ દરમિયાન એક સમયની પર્યાય, એનો એ કાળ દરમિયાન બીજે સમય બીજે જાય, એ બીજું, તો ત્યાં બીજો સમય સ્થિત થાય છે. સમય સ્થિત થાય છે, જ્યાં પ્રદેશ પ્રદેશ ભેગા સ્થિત થાય છે એમ નથી. સમજાણું કાંઈ, એ તો પર્યાયનો સમૂહ સ્થિત થાય છે, ક્ષેત્રના પ્રદેશનો સમૂહ સ્થિત થતો નથી. કોઈ હા બીડું હોય ને જિંદગીમાં, રામનગરમાં ક્યાં હતું? હા, સંતો એ કરુણાથી દ્રવ્યની સિદ્ધિ કરવા વિકલ્પ પૂછ્યો એનો. એ છ દ્રવ્યો જેટલા છે તેના અનંત ગુણો ગુણ એની અનંતી પર્યાયો, એનું અસ્તિત્વ જ્ઞેય તરીકે છે. તો આત્મા જ્ઞેય પણ છે અને એનો જાણનાર જ્ઞાન પણ છે. એ જ્ઞાનની પર્યાયમાં એવા અનંત અંદ્રગુણ પર્યાયનું જ્ઞાન આવી જાય છે એક સમયમાં, અને એવા એવા અનંત પર્યાયનો સમૂહી ગુણ અને એવા અનંત ગુણનો એક વસ્તુ તેનું પર્યાયમાં જ્ઞાન, પર્યાય દ્રવ્યમાં ભયા જ્ઞાન, એના અસ્તિત્વમાં આટલું બધું અસ્તિત્વનું જ્ઞાન આવી જાય છે એવો એનો સ્વભાવ છે. સમજાણું થાય? હા, મહિમા છે જ્ઞાનની, જ્ઞેય બતાવીને જ્ઞાનની મહિમા કેવી છે. આમ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને વિશે દ્રવ્ય વિશેષ પ્રજ્ઞાપન સામાન્ય છબી ઉઠી આવ્યું છે. 18 હજાર સમાજ વિશેષ. હવે એ રીતે જ્ઞેય તત્વ કહીને જ્ઞાન અને જ્ઞેયના વિભાગ વળી આત્માને નક્કી કરતા, જ્ઞેય પણ પોતે અને જ્ઞાન પણ પોતે, બીજા જ્ઞેયો તેનું જ્ઞાન કરનાર અને પોતાના જ્ઞેયનું પણ પોતે જ્ઞાન કરનાર. હા, આત્માને નક્કી કરતા છતાં આત્માને અત્યંત ભિન્ન કરવા માટે વ્યવહાર જીવત્વનો હેતુ વિચારે ચાલ્યો. સંસ્કૃત ટીકામાં છે 143માં, અતીત અત્ર અતીત અનંતકાળે કેચન શિષ્ય ભાજન જાતા, અતીત ગયા કાળમાં અનંતકાળે જે કોઈ શિષ્ય સુખના ભાજન થયા, અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત થયા, ગુજરાતીમાં છે હિન્દીમાં નથી, કેચનમ સિદ્ધ સુખ ભાજન જાતા, અતીત અનંત કાળમાં ભાવિ કાળે આત્મોપાદાન સિદ્ધમ સ્વયં અતિશયવત ઇત્યાદિ છે ગાતા છે. વિશેષ સિદ્ધ સુખ ભાજન ભવિષ્યતિ, ભવિષ્યમાં પણ પરમાનંદની પ્રાપ્તિ રૂપી સુખના ભાજન થશે. સર્વેપી કાળ દિવસે ને વખત, એ બધા કાળબ્ધિને વશી, તથાપિ તત્ર નિજ પરમાત્મા ઉપાધિ રૂચિ રૂપમ વિતરાય ચારિત્રિયા ભૂતમ, આ નીચે સંકેત કાઢે સમજે, એમ કે વિતરાય ચારિત્ર હોય ત્યાં નીચે સંકેત હોય એવું કામ નથી. અહીં તો ત્યાં વિતરાય ચારિત્ર સહિતનું સંકેત છે એ મોક્ષનું કારણ એમ સિદ્ધ કરે છે. નિજ પરમાત્મા ભગવાન આત્મા પૂરણ સ્વભાવ વાળો એવો પરમાત્મા ઉપાધિ રૂચિ, એની ઉપાધિ રૂપ રૂચિ જોવા અહીં તો સમ્યક દર્શનથી પૂછે. એની ઉપાધિ રૂપ રૂચિ રૂપ વિતરાગ ચારિત્રના ભાવ વિશે અંદર ચારિત્ર લેવું છે ને પાછું, વિતરાગ ચારિત્ર સાથેનું જે નિશ્ચય સંકેત તથે તશે મુખ્યત્વ તેનું મુખ છે, કાળનું મુખ છે. અહીં કે છે કે કાળને સિદ્ધ કર્યો નિમિત્ત હોઉં, પણ મોક્ષના અભિલાષીને કાળ સામું જવું નથી. સમજાણું કાંઈ એને નિમિત્ત સામું જવું નથી એમ કે સહકારી હો, પણ એને એની સામું જવું નથી. એને તો અહીં ભગવાન સામું જોવાનું છે. નિજ પરમાત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ સ્વભાવ, નિજ પરમાત્મા એટલે પાછા બીજા પરમાત્મા નહીં, અને નિજ પરમાત્મા એટલે આત્મદ્રજ. નિજ પરમાત્મા ઉપાધિ રૂચિ એ જ આદરણીય છે, એ જ ગ્રહવા લાયક છે, એ જ અનુભવવા લાયક છે. એવો જે નિજ પરમાત્મા એની રૂચિ રૂપ વિતરાગ ચારિત્ર એટલે રાજરહિત સ્થિરતા, એની સહિતનું જે સમ્યક દર્શન એની મુખ્યતા છે. પણ સામું જોવું એની મુખ્યતા એમ કે છે. હા, આ તો વીરાના કામ છે. મફા વીર્યહીન ભગવાન પૂર્ણાનંદનો માસ જેના જ્ઞાનની પર્યાયમાં ઉપાધિ રૂપ થાય એનાથી વિતરાગ ચારિત્ર અને નિશ્ચય સમ્યક દર્શન એનાથી તેને મુક્તિ થાય. એટલે કાળને ભલે સહકારી નિમિત્ત કીધું, પણ એ સહકારી નિમિત્તની સામું એને જોવાનું નથી. આ ઉપાદાનનો ઉપાદય કરીને કોઈ બેઠો ત્યાં એ નિમિત્ત સમજાણું કાંઈ. હા, નિશ્ચય સંકેત વિતરાગનું ચારિત્ર હોય ત્યાં જ હોય એમ અહીં સિદ્ધ નથી કરવું, પણ અહીં તો વિતરાગ ચારિત્ર વાળું ન્યાય સંકેત ન્યાય પણ સંકેત છે એ મોક્ષનું કામ છે એમ કહ્યું છે. બાકી નિશ્ચય સંકેત તો ચોથેથી થાય છે. અહીં તો મુક્તિનું કારણ એકદમ લેવું છે ને, વિતરાગ ચારિત્ર વાળું સહિતનું જે સંકેત એમ રૂચિ છે ને પૂર્ણાનંદની રૂચિ કેવું છે ને એવું સંકેત, પણ વિતરાગ ચારિત્ર સાથમાં એ મોક્ષનું કામ થાય. બોલ્યા એમ લીધું ને કાળ દિવસે કૌષ્ટિકા સહજ પ્રેમ નથી, એ તો અપેક્ષા સિદ્ધ કરી કાળ, પણ એને જોવાનું એની આમ નથી કઈ. અને કાળ વૃદ્ધિથી પર્યાય પ્રાપ્ત થાય એનું જ્ઞાન પણ સ્વના સન્મુખ થઈ આવીને એનું હાથ જ્ઞાન થાય ક્યાંથી, ધારી લીધું છે વાત. એ કાળલબ્ધિનું જ્ઞાન ત્યારે જ એને હાથમાં થાય. સ્વભાવ સન્મુખ થયો પૂર્ણ પરમાત્મા પૂર્ણ શુદ્ધ દ્રવ્ય એને સન્મુખ થયો એટલે રૂચિ હોય એનો સત્કાર છે. પૂર્ણનો સ્વભાવનું અસ્થિપણો છે એમ અંતર બેઠવું એની હારી વિતરાગ ચારિત્ર હોય છે તે મુક્તિનું કારણ એમ કહું છું. એને ત્યારે તેને કાળબંધીનું હતું જ્ઞાન થાય, અને તે સમય તે ભાવ થવાનો હતો એવા ભવિતવ્યતાનું ભાન પણ ત્યારે થાય. તે જ સમયે સ્વભાવનો સન્મુખ થયો છે તો સ્વભાવ પણ સાથે આવી ગયો, પુરુષાર્થ આવી ગયો. કારણ ભવિત્ર તે જ સમયે એ પ્રકારના કર્મના નિમિત્તનો અભાવ છે. કર્મના નિમિત્તનો અભાવ એ કારણથી માટે અહીં મોક્ષ એમ નથી. કીધું ને પ્રતિબદ્ધ કારણનો અભાવ થાય જ્યારે રાગ જોડે, આ એમ નથી. પૂર્ણાનંદના નાથનો ઉપાધિ પણ કરતા જે રાગની ઉત્પત્તિ નથી, વિતરાગ ચારિત્ર છે, ત્યારે પ્રતિબદ્ધ કારણનો પણ ત્યાં અભાવ. એને કારણે આને આવું કર્યું માટે એને પ્રતિબદ્ધ ટળવું પડ્યું એમ નહીં. આવી વસ્તુની સ્થિતિ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય ક્યાંય આવા કડી કડી બેહી જાય એવી ચીજ આ તો છે. હવે 45 સપદેશે સમગો લોગો અઠે નિરીઠો નીચો જો તમ જાનદી જીવો પાણ ચૌકા ભી સંબંધો. સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુમિત છે, સસુ જાણનારો જીવ અહીં વજન છે. સસુ જાણનારો જીવ પ્રાણ ચતુર્ષતિ સંયુક્ત જીવ. અઠીન છે ને સંસ્કૃત સહજ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ છે. યો સો પરમાર્થ પદાર્થ પ્રવૃત્તિ અર્થ હોય એ માંડીને બધા અર્થો પદાર્થો. ભગવાન સહજ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, સ્વાભાવિક અનાદિ સહજ સ્વભાવ, શુદ્ધ પવિત્ર બુદ્ધ પિંડ એક સ્વભાવ. એવું પરમાત્મા પદા પ્રવૃત્તિ આદિ અર્થ અજ ટીકા. આ ટીકા ગુજરાતી. એ પ્રમાણે પ્રદેશનો સદભાવ જેમને ફલિત થયો એવા જે આકાશ પદાર્થથી માંડી કાળ પદાર્થ સુધીના બધા પદાર્થો બધાને પ્રદેશ છે એમ કેવું છે. પ્રદેશ ન હોય તે વસ્તુ શૂન્ય હોય. બધા પદાર્થો તેમના વળી સમાપ્તિ પામેલો આખો લોક તેને ખરેખર તેમાં અંતપાતી ની હોવા છતાં અંદર આવી જતો ભગવાન જીવલોકમાં જીવ અંદરમાં આવી જાય છે. જીવ લોકની અંદર આવી જાય છે. લોક્યંતેથી લોક તેમાં જીવ પણ લોક્યંતેથી બીજા પદાર્થ લોકો બધા એમાં આવી જાય છે. તેને ખરેખર અંતપાતીની અચિંતી એવી સ્વપ્નને જાણવાની શક્તિરૂપ એ લોકમાં જીવ આવી જાય છે. છતાં અચિંત એવી સ્વપ્નને જાણવાની શક્તિ એની વિશેષ છે. આ અધિક આકાશ આટલા પ્રદેશ ને એમાં આટલા અતિ અનંત ગુણા ગુણો ને આકાશના પ્રદેશ થી પણ એના ગુણો અનંત ગુણા છે. નહીં, આકાશ પ્રદેશ છે, એના પ્રદેશો જે છે અનંત અંત નહીં, એનાથી પણ એના ગુણો અનંત ગુણા છે એવી એને ખબર નથી. અનંત ગુણો છે, અનાદિ અનંત ગુણો અનંત છે. અપેક્ષિત ધર્મ જુદી વસ્તુ, ગુણો જ અનંત ગુણા છે. સામાન્ય વિશેષ અનંત ગુણ છે, કહ્યું નહીં પરમાત્મા પ્રકાશ. સામાન્ય વિશેષ અનંત ગુણ છે દરેક દરેકમાં. અપેક્ષિત ધર્મ એ જુદી ચીજ છે, આ તો ગુણો એનામાં સદાય છે. અંતોપાતી હોવા છતાં, લોકમાં જીવ આવી ગયો હોવા છતાં, અચિંત એવી સ્વપ્નને જાણવાની શક્તિ. આવા આકાશ પ્રદેશ અનંત છે, એથી અનંત ગુણા ગુણ છે. કારણ એક પ્રદેશના પર્યાય પ્રાપ્તિ થાય છે, તેથી તે એક પ્રદેશી દ્રવ્ય એટલામાં છે. એવા એવા અસંખ્ય કારણો છે. ધર્માસ્તી અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય છે. ધર્માસ્તી અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય છે. જીવ અસંખ્ય પ્રદેશી એક એવા અનંત જીવ દ્રવ્ય છે. એ બધાને સ્વપ્ન પરને જાણવાની શક્તિ રૂપ સંપજા. હા હા, આ એની સંપજા છે. સ્વપ્ન જાણવાની રૂપ સંપજા વળી જીવ જ જાણે છે. પોતાની સંપદા વાળી જીવ જાણે છે. હું આ પૈસાની ધૂળની સંપદાને પણ જીવની જ્ઞાન સંપદા વાળી જાણે એમ કે છે. જાણે છે આનંદ પરમાણુમાં કણ દૂર છે, લક્ષ્મી છે, આ છે, આ છે. એક એક પરમાણુ અનંત ગુણ છે. એની બધી સ્વપ્ન જાણવાની સંપદા વળી જણાય છે. એની એને ક્યાં ખબર છે? આ પરમાણુવાદી પાંચની સ્થિતિનું વર્ણન કર્યું. એક પ્રદેશી, અસંખ્ય પ્રદેશી, અનંત પ્રદેશી, અનંત ગુણ ને અનંત પર્યાય, ત્રિશા ને ઉર્ધ અસંખ્ય પ્રદેશમાં બધું. કાળ ને ત્રીછું નથી પણ ઉર્ધ છે. એ બધું જાણવાની સંપદા વાળો ભગવાન. હા, સ્વપ્ન જાણવાની શક્તિ વાળું સંપદા વળી જીવ જ જાણે છે. જીવમાં જે તાકાત જાણવાની, સ્વપ્નની પૂર્ણ સ્થિતિ જાણવાની શક્તિ. એમ કહીને કાળનું જ્ઞાન ને બધું કરવાની શક્તિ આત્મામાં છે જ એમ કે છે. સમજાણું કાંઈ? આકાશ વ્યાપી ને નાનું ગુણ એને જાણવાની સંપદા વાળો આત્મા છે. એને જાણવા વાળી સંપદા વાળો આત્મા છે. એને કોઈને કરવા વાળો કે બનાવવા વાળો કે એનું કંઈક કરવા વાળો એ આત્મા નથી. તેમ એનામાંથી જ્ઞાન છે માટે જ્ઞાનની સંપદા આવડી છે એમ નથી. સમજાણું કાય? એ સ્વપ્નને જાણવાની શક્તિ રૂપ સંપદા પોતાની છે. એ વળી જીવ જાણે છે, જીવ જ જાણે છે. હા, ઉપાય. પરંતુ બીજું કોઈ જાણતું નથી, બીજું કોઈ દ્રવ્ય જાણતું નથી. હા, અહીં તો એ જ્ઞાનની શક્તિઓ, બીજી શક્તિઓ પણ જાણતી નથી. પોતાની અનંત શક્તિ છે એ પણ નહીં જાણવાની, જે સ્વપ્ન જાણવાની શક્તિ તે હા હા જાણે છે. ઘરની મૂડી હોય ને પછી વેચવા બે એનો બાપ મૂકી ગયો, હશે બધા ભેગા થાય આપું કેટલું લાગે, કેટલા નીકળ્યા કરોડ નીકળ્યા, કેટલા છોકરા તમે છો ચાર સારો ભાગ. અહીં કે છે અનંત અનંત દ્રવ્યોને ગુણ કરી, એની લક્ષ્મીનો જાણનાર પોતે ભગવાન છે, એ ભાગમાં આવે છે. આત્માને ભાગમાં એનું જ્ઞાન આવે છે. બીજા ભગવાન રાજાની હોય એ બધાને સ્વપ્નને જાણવાની શક્તિ વાળી સંપજા એ વાળું આત્મતત્વ છે. ચૈતન્ય સૂર્ય છે, ચૈતન્ય સૂર્ય એવી સંપજા વાળું જીવ જ જાણે છે. આ બધા ઘણા પ્રકાર ભણેલા સામાન્ય વિશેષના, પણ કે છે કે બધાને જાણનાર તો ભગવાન આત્મા જ છે. પરંતુ બીજો કોઈ જાણતો એ રીતે બાકીના દ્રવ્યો જ્ઞેય છે. જીવ સિવાયના બીજા દ્રવ્યો એ જાણવા લાયક છે, અને જીવદ્રવ્ય તો જ્ઞેય તેમજ જ્ઞાન બે છે. છ દ્રવ્યના જ્ઞેયમાં આવી ગયું અને જ્ઞાન પણ પોતે છે. આવ્યું નથી આપણે કૃષ્ણમાં આવ્યું નથી કે છ દ્રવ્યનું જાણવું એ જ્ઞાન આત્મા જ્ઞાન એમ નથી આવી ગયું છે. કૃષ્ણ એ જ્ઞાન એ જ્ઞેય એ જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ એના કે જે વચનથી છે, વસ્તુ તો છે જ. આમ જીવદ્રવ્ય તો જ્ઞેય પણ છે એમાં જ્ઞાન પણ છે. આમ જ્ઞાન અને જ્ઞેયનો વિભાગ છે, જ્ઞાન અને જ્ઞેયના ભાગ છે. બીજી ચીજો બધી જ્ઞેય છે, આત્મા જ્ઞેય અને જ્ઞાન છે. આમ ભાગ છે, સમજાણું કાય. હા, એની ચૈતન્ય સંભળ્યા સ્વપ્ન જાણવાની સંપ્રદાય વાળો એ સંપ્રદાય એની છે. ભાઈ છોકરા પૈસા ને પાંચ પચાસ લાખ અબજ કરોડ કે જ્ઞેય તરીકે છે. આત્મા તેને પરને જાણવાના સંપ્રદાય વાળો છે. એ સંપ્રદાય મારી છે એવું એનામાં છે. આજ ઇન્દ્રના ઇન્દ્રાસનો બધા જ્ઞેય છે. એ જ્ઞાનની સંપ્રદાયમાં સ્વપ્ન જાણે એવી સંપ્રદાય છે. ઇન્દ્રની સંપ્રદાયો ચક્રવર્તી સંપ્રદાય એ તો જ્ઞેય તરીકે છે. આત્મા તેનો જાણનાર અને પોતાનો જાણનાર જ્ઞેયને જ્ઞાન તરીકે છે. એ સમજ્યા મારી છે એવું એમાં છે ને ક્યાંય. જ્ઞાનમાં આ કર્મ એ પણ જ્ઞેયમાં જાય છે ને, લોકમાં જે આવ્યો ને બધું કંઈક બધું આવી ગયું ને, કર્મ કારણ શરીર તેજસ પ્રકૃતિ એ બધું જ્ઞેય છે. અને આત્મા તેનો જાણનાર અને પોતે જ્ઞેય બે છે. હા, એ પ્રકૃતિ ને કર્મને જાણે છતાં એ પ્રકૃતિ એની છે એમ ન છે. એની તો એની જાણવાની ફોપરની સંપ્રદાય એ એની છે. સમજાણું કાંઈ કર્મ આઠ ને એના આ પ્રકાર ને એને આ સત્તા નામ થવાનું. કર્મ ની વાત નથી, અહીં તો જ્ઞાન ની વાત છે. જૈન ધર્મ તો હે વિનાયક સ્વભાવ એ જૈન ધર્મ. હા, જે પર વસ્તુ તે જ્ઞેય તરીકે કોનું કે જ્ઞાનનું, એ જ્ઞાનનો જ્ઞેય તરીકે, પણ જ્ઞાનનો એ પર મારા તરીકે એમ નથી કે અહીં.
હા,
ખરેખર તો એ શુભ ભાવ છે એ પણ જ્ઞેય તરીકે છે. એ સોપરની સંપ્રજા એને જાણે એવી સમજાવવાનો છે. એ શુભ ભાવથી કંઈ લાભ થાય ધર્મને એવી એ ચીજ નથી. હા, વાંધા મોટા પૂજામાં આમ થાય, ઢીકણામાં આમ થાય, ઢીકણામાં વાંચો નહીં તમે વિચાર. ભાઈ, એ તો બધું જ્ઞેયમાં જાય છે અને તે લોકમાં જ્ઞેયમાં જીવ પણ ભેગવાય ને અંતો પાસે. પણ જીવની વિશેષતા સ્વપરને જાણવાની સંપ્રદાયવાનું એ આત્મતત્વ છે ને. જ્ઞેય છે જીવદ્રવ તો જ્ઞેય તેનું જ્ઞાન છે. હા, આમ જ્ઞાન ને જ્ઞેયનો વિભાગ છે. એટલે કે કર્મ, લક્ષ્મી, આદરુ, કીર્તિ, શરીર એ બધું જ્ઞેય છે અને આત્મા તેનું જ્ઞાન કરનાર તે જ્ઞાન છે અને તે જ્ઞાન પોતે પણ જ્ઞેય છે. હા, તો ચંદ્રભાઈ આવું છે. સ્વપ્નને જાણવાની સંપ્રદાય વાળો અને એની સાથે સ્વપ્નને જાણવું એ શું પરની અપેક્ષા વિના એની સંપ્રદાય છે. પરની અપેક્ષા છે માટે સ્વપ્નને જાણે છે એમ નથી. સ્વપ્નને જાણવાનો સ્વભાવ સ્વતઃ પરની અપેક્ષા વિના એટલી આનંદદાયક એનો સ્વભાવ છે. હા, સ્વપ્ને જાણવાની સંપ્રદાયનું ભાન થતાં અતિન્દ્રિય આનંદનો અંદર ભાન થાય, વેદન થાય, ત્યારે એને જીવને સ્વપર જાણવાની સંપ્રદાય વાળો એમ જાણ્યો ને માન્યો કહેવાય છે. હા હા હા, સમજાણું કાંઈ. હવે આ જીવને સહજપણે પ્રગટ સ્વભાવથી પ્રગટ એવી આનંદ જ્ઞાન શક્તિ જેનો હેતુ છે, આનંદ જ્ઞાન શક્તિ આનો નિશ્ચય જીવત્વ પહેલો સિદ્ધ કરે છે. આ જીવને સહજપણે સ્વાભાવિક પ્રગટ સ્વભાવથી પ્રગટ એવી આનંદ જ્ઞાન શક્તિ જેનો હેતુ છે અને ત્રણે કાળે અવસ્થાએ ટકવા પણ જેનું રક્ષણ છે. હા હા, હે ત્યાં આનો જ્ઞાન સ્વભાવ, સ્વભાવ છે એનો, જીવતર ઈ છે એનું, એમ કે છે. આનંદ જ્ઞાન શક્તિ સ્વભાવ જેનો હેતુ એવું ત્રણેય કાળે ટકાવું, એવું વસ્તુના સ્વરૂપભૂત હોવાથી, વસ્તુના સ્વરૂપભૂત સ્વરૂપભૂત હોવાથી સરદા વિનાશી નીચે જીવત, સરદા નીચે જીવત આ જીવત એનો જો ઠીક જીવવા ને જીવવા જો એ માંડી હમણાં ક્યાંક એમ છે એ જ મારા માંડે છે. અહીં તો કે છે કે નિશ્ચય જીવત્વ આ છે, જીવનો નિશ્ચય વાસ્તવિક સ્વાભાવિક ચૈતન્યમાં ભાવ પ્રાણ સ્વરૂપ એટલે અનંત જ્ઞાન શક્તિ છે. એનો હેતુ છે ઓલા જીવતો નેમ કે છે, એવું વસ્તુના સ્વરૂપભૂત હોવાથી સર્વદા અવિનાશી નિશ્ચય જીવત હોવા છતાં એ તો એનું ટકવું તો જીવવું ને ટકવું તો આ છે. વસ્તુની સ્થિતિ તો આ છે. હવે છતાં જોઈ એ વાત પેલી રાખીને વાત કરે છે. સંસાર અવસ્થામાં અનાદિ પ્રભાવ રૂપે પ્રવર્તતા ઉદગળ સ્નેહ વળી ઉદગળના સંબંધ વળી પોતે દૂષિત હોવાથી પોતે સંગ કર્યો ઉદગળનો, આવું એનું જીવતર હોવા છતાં તેનો સંગ છોડી ઉદગળનો સંગ કર્યો. પોતે દૂષિત હોવાથી પ્રવાહ પ્રવર્તા પુદ્ધળ સ્નેશ વળી પોતે દૂષિત હોવાથી જોયું, તેને ચાર પ્રાણોથી સંયુક્તપણું, ચાર પ્રાણથી સહિતપણું કે જે સંયુક્તપણું વ્યવહાર જીવતનો હેતુ છે. ઓલામાં એવું છે કે અનંત જ્ઞાન શક્તિ જેનો હેતુ નિશ્ચય જીવતો નથી, સમજાણું આ વ્યવહાર જીવન સંયુક્ત પણ વ્યવહાર જીવતનો હેતુ છે અને વિભક્ત કરવા જેવું છે, ભીણ કરવા લાગે છે એમ કે ચાર પ્રાણમાં દસ પ્રાણ આવી જાય છે. પાંચ ઇન્દ્રિય, મનોવચન, કાયા, આયુષ ને શ્વાસ, મનોવચન કાય એક, પાંચ ઇન્દ્રિય બે, શ્વાસના એક, ચાર, એમ એ ચાર ના દોષ થયા છે. હું તો ચાર છું. એ આવો પ્રાણનો સંયોગ વ્યવહારનો એને વિભક્ત કરવા યોગ છે, જુદા કરવા લાયક છે, એની ચીજ છે.
વચન ગુરુદેવ.